તારીખ 11-12-1987 શ્રી નિર્ભ્રાંત દર્શન નેકેડી ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 76 મૂળ કેસેટમાં અવાજ દબાઈ છે.
પરાશ્રય વૃત્તિ એટલે અન્ય પદાર્થનો આધાર, તેથી પોતાની જયાતિ, પોતાની અનુકૂળતા, પોતાનું એવો જે અભિપ્રાય એને પરાશ્રય વૃત્તિ. પરાશ્રય વૃત્તિ એટલે પરનો આશ્રય લેતા સુખ, પરનો આશ્રય લેતા મારી જ્ઞાતિ, ભલે એવો વિચાર ન હોય અથવા પરનું હોવાપણું, પરના હોવાપણાને સ્વીકાર, પોતાના હોવાપણાને સ્વીકારીને આ હોય તો ઠીક, આ હોય તો ઠીક, તે હોય તો ઠીક, દેહને અનુકૂળ રહેનારા બીજા સભ્યો હોય તો ઠીક, પછી સમાજમાં દેહને અનુકૂળ રહેનારા બીજા સગવડતાના સાધનો, એવું જે બીજા પદાર્થોનું હોવાપણાનો સ્વીકાર એના અભિપ્રાયમાં છે એને પરાશ્રય બુદ્ધિ. એ પરાશ્રય બુદ્ધિને લીધે જ્ઞાનમાં એક અવ્યવસ્થા ઊભી થાય છે. તે પરવેદનના અભ્યાસ હોય છે. પરવેદનનો અભ્યાસ એટલે કે બીજો પદાર્થ પોતાને અનુભવમાં આવે છે, બીજા પદાર્થનું પોતાને વેદન થાય છે, એને અભ્યાસ કહેવામાં આવે છે. જેમ કે મને ઠંડી લાગી, મને ગરમી લાગી, બીજો અવાજ આવતા મને ખલેલ પહોંચે, મને ગળ્યું લાગ્યું, મને ખારું લાગ્યું, મને ખરું લાગ્યું, મને ખાતું લાગ્યું, એવું જે અન્ય પદાર્થનું વેદન જ્ઞાનમાં થઈ શકતું નહીં હોવા છતાં થતું હોવાનો ભ્રમ એને અભ્યાસ ખરેખર એને એમ લાગે છે કે મને થાય છે ન તો જ્ઞાન ખરું થાય છે ન તો જ્ઞાન ઊંધું થાય છે ન જ્ઞાન વેળું ખારું ખાતું થાય છે પણ જેટલા અનુકૂળતા અને પ્રતિકૂળતાના પરિણામો અભિપ્રાયપૂર્વક થાય છે એ બધો પરના વેદનમાં જાય છે અનુભવ પ્રકાશમાં દીપચંદજી એને પર પ્રવેશ ભાવ જ્ઞાનમાં પરનો પ્રવેશ થયો અથવા જ્ઞાને પરમાં પ્રવેશ કર્યો અન્ય જ્ઞાનમાં પ્રવેશ કર્યો એવો જે ભાવ તેનાથી જીવ પોતાનું જે સ્વસંવેદન છે એટલે કે જ્ઞાનનું જ્ઞાનને વેદન છે એ રૂપાઈ જાય છે અથવા થઈ શકે કેમ કે વેદનમાં એક સાથે પરવેદન પણ થાય અને સ્વવેદન પણ થાય જોકે પરવેદન થતું નથી તો પણ પરવેદન થવાનો અભ્યાસ થાય ત્યારે સ્વસંવેદન થઈ શકતું નથી સ્વસંવેદન તેને થઈ શકે છે કે જે પરને વેદનથી સર્વથા ભિન્ન અનુભવ કરે છે વેદે છે તેને અનુભવ દ્રષ્ટિએ અનુભવના દ્રષ્ટિકોણથી અથવા અનુભવના પ્રકરણને લાગે વગે છે ત્યાં સુધી જ્ઞાનમાં પરવેદનનો અભ્યાસ તો પરાશરી રીતે થાય છે અને તે જ જીવનું બહિર્મુખ પણ છે તે અભ્યાસ છે એ પ્રકારનું પરિણામ એ જીવનું બહિર્મુખ પણ છે અને જ્ઞાનમાં જ્ઞાન માત્રનું વેદન થવું એ અંતર્મુખ પણ છે આ જ્ઞાન માત્ર છે એ આખા સમય સાર મંત્ર છે હું જ્ઞાન માત્ર છું એ સિદ્ધિને પામવાનો એક મંત્ર છે સિદ્ધિને વરવાનો એક મંત્ર છે કહે છે કે જ્ઞાનમાં જ્ઞાન માત્રનો અભાવ માત્રનું વેદન પોતામાં જ્ઞાનમાં પોતામાં પોતાના જ જ્ઞાન સ્વભાવનું વેદન એ અંતર્મુખપણું છે જ્યારે જ્ઞાન પોતાને સ્વપણે વેદે છે અને પોતાનો અનુભવ કરે છે લક્ષમાં સ્વભાવ હોય છે વેદનમાં ચાલતી જ્ઞાન ક્રિયા હોય છે ત્યારે જ્ઞાન એ જ્ઞાન વેદનમાં કોઈ પણ પર સાથેનો કે રાગ સાથેનો સંપર્ક રહેતો નથી જે જ્ઞાનમાં જ્ઞાન વેદન વર્તે તે જ્ઞાનમાં કોઈ પર સાથે અને તે જ અંતર્મુખ પણ છે તે જ સ્વસંમુખ આ સિવાય કોઈ અંતર્મુખ પણ કે સ્વસંમુખ પણ બીજી ચીજ નથી વિષય અહીંયા બહુ સ્પષ્ટ છે તે કાળે નિર્જ્ઞાન વેદનમાં રાગ ને પરના વેદનનો અભાવ છે તે કાળે નિર્જ્ઞાન વેદનમાં રાગનું વેદન જે અભ્યાસ થતો હતો એ અભ્યાસ ત્યાં ઉત્પન્ન થતો નથી અથવા તો જ્ઞાનમાં એવો કોઈ બીજા અનુભવ નથી કે રાગ વેદાય છે કે પર વેદાય છે વાસ્તવિકપણે તો રાગ કે પર વેદાતો નથી પણ અભ્યાસિકપણે જે વેદાય છે એવો અનુભવ છે તે ત્યાં હોઈ શકતો નથી કેમ કે જ્ઞાનમાં પોતાનું વેદાય છે Thank you. ધારા છે એને મીઠું પડે છે. નિર્વિકલ્પનું ભવિષ્ય કઈ વિષય ગોચર છે, પણ જ્યારે ઉપયોગ પર વિષયમાં જાય છે ત્યારે એની ભિન્નતા વેદનમાં એની જો ભિન્નતા ન રહે તો જ્ઞાનીના જ્ઞાન પરિણામમાં ને અજ્ઞાનીના જ્ઞાન પરિણામમાં ફરક શું? શું ફરક? કાંઈ ફરક નહીં. અજ્ઞાની અધ્યાસિકપણે તન્મય થઈને વેદે છે. તન્મય થઈને વેદે છે એમ તો કે પરાશ્રિત બુદ્ધિથી અધ્યાસિત થાય છે એમ એક જ વાત છે. અભ્યાસ છે એ જ્ઞાનની મુખ્યતાથી ભ્રમિત અવસ્થા બતાવે છે. તન્મયપણું છે એ ચારિત્રની અપેક્ષાથી પરમાલીનતા બતાવે છે. અને પોતારૂપ છે એ યામો દર્શનનો બતાવો છે. એક સાથે ત્રણેય વિપરીત કામ કરે છે. ધ્યાન કામ કરે છે, યામો પણ અભ્યાસ કામ કરે છે, ઇચ્છાજ્ઞાન પણ અને લીનતા તન્મયતા કામ કરે છે. પરિણામ અભેદ પડે છે, અભેદ આવે છે. ભેદ થયા તો સમજવા નહીં પડે છે, ભેદ તો સમજવા માટે. હવે જેને શુદ્ધ ઉપયોગ થયો એને તો કાંઈ બીજું લાગવાનો પ્રશ્ન નથી. ઉપયોગનો વિષય જ પણ ઉપયોગ જ્યારે બહાર જાય છે ત્યારે ઉપયોગ જેટલી જ્ઞાનની પર્યાય છે, લબ્ધ ઉપયોગ થઈને જ્ઞાન પર્યાય હોવાને લીધે અને લબ્ધ આત્મા સાથે અભેદ થયેલો હોવાને લીધે ઉપયોગમાં સ્પષ્ટતા થાય. કેમ કે પર્યાય તો અખંડ છે, એવું લબ્ધ ઉપયોગ થઈને બે પર્યાય નથી પણ એક જ પર્યાય છે. જે પર વિષય છે એનાથી જ્ઞાન જુદું છે, બરાબર. જ્ઞાનનું જ્ઞાન વેદન જ્ઞાન ધારામાં હોવાને લીધે સ્પષ્ટ રહે છે. ઉપર ભિન્ન છે જ્ઞાન છે. જેમ કોઈની મોટર જોતા કે કોઈનું મકાન જોતા કે કોઈ બીજા માણસો જોતા પોતા રૂપપણાનો એમાં અભ્યાસ થતો નથી. જોતા જ પાર પૂછે એમ ખ્યાલ આવે છે. ટ્રાફિક ઉપર જુએ, મોટર જાય છે, માણસો જાય છે, મકાનો જોવા મળે છે, એમાં ક્યાંય મારા પણ આવી જાય છે. જોતા વિકલ્પ કરવો પડતો નથી કે આ મારો નથી. પર રૂપે જ જણાય છે, પારકો પારકા રૂપે જ જણાય છે, વગર વિકલ્પ એવું છે. એનાથી કદાચ વધારે સ્પષ્ટ છે. એનાથી વધારે સ્પષ્ટ એટલા માટે છે કે જ્ઞાન જ્ઞાન વેદનમાં છે એટલે વધારે સ્પષ્ટ છે. વેદન છે એ વધારે સ્પષ્ટ વિષય છે. વેદનની સ્પષ્ટતા પેલા કરતા વધારે છે. કેટલું પરોક્ષ જ્ઞાનનો વિષય છે. પર પદાર્થો તો એટલો ઇન્દ્રિય જ્ઞાનનો અને પરોક્ષ જ્ઞાનનો વિષય છે. જ્ઞાનનું જ્ઞાન વેદન પ્રત્યક્ષ અતિન્દ્રિય જ્ઞાનનો વિષય છે. એમાં સ્પષ્ટતા વધારે છે. એમાં પારકા પણ સ્પષ્ટ છે પણ એ વિચારથી ખ્યાલમાં આવે છે. બરાબર છે, એમાં ક્યાંય મારા પણ માટે પારકાને પારકા તરીકે જ જોવાય છે. પણ અહીંયા તો વેદન છે એ વધારે સ્પષ્ટ છે. એટલે પેલા અસ્પષ્ટ એની આગળ પેલું અસ્પષ્ટ છે. પરોક્ષ જ્ઞાન અસ્પષ્ટ છે અને પ્રત્યક્ષ જ્ઞાન સ્પષ્ટ છે. તે કાળે નિર્જ્ઞાન વેદનમાં રાગ ને પરના વેદનનો અભાવ છે તેમ વેદન ગોચર અથવા અનુભવ ગોચર થતા રાગ ને પરથી થયું તેમ કહેવાય છે. આમ તો રાગ ને પર ભિન્ન જ છે પણ વેદન ગોચર થતા એટલે કે અનુભવ ગોચર થતા પરથી ભિન્ન પણ થયું તેમ એટલે કે વિકલ્પ સ્વવિકલ્પ કાળે જ્ઞાનીને પોતાનો રાગ જ્ઞાનમાં જણાય તો સ્વપણે અનુભવાય, જો સ્વપણે અનુભવાય તો જ્ઞાન દર્શાવે. તે કાળે જ્ઞાનીને પરપદાર્થો જ્ઞાનમાં જ નહીં થાય તો સ્વપણે જણાય, સ્વપણે ન અનુભવાય. રાગનો સ્વપણે અનુભવ થાય કે પરનો સ્વપણે અનુભવ થાય તો એ ચોખ્ખી અજ્ઞાન દશા છે, અથવા વિકૃત જ્ઞાનની દશા છે, અથવા આધ્યાત્મિક જ્ઞાનની દશા. જે સમ્ય જ્ઞાનમાં અધ્યાસ દૂર થયો છે, નાશ પામ્યો છે, તેનું જ્ઞાન તો ચોખ્ખું છે, નિર્મળ છે. એ જ્ઞાનને સ્વપણે વિદે છે, અનુભવે છે. બીજા અન્ય જ્ઞેયો પ્રતિબિંબિત થાય છે. રાગ અને પર જ્ઞેય તરીકે પ્રતિબિંબિત થાય છે, પરની તરીકે જ જણાય છે, પરની તરીકે જ અનુભવાય છે, સ્વપણે અનુભવાતા નથી. સ્વપણે અનુભવાતા નથી એનો અર્થ કે પર તરીકે જણાય છે. પર તરીકે અનુભવવાનો પ્રશ્ન નથી, પણ પર તરીકે જણાય છે. તેને ભિન્નતાથી ભિન્નપણ થયું, ભેદના બધું કહેવાય છે. આ રીતે જ્ઞાન જ અંતર્મુખ થવામાં કારણ છે. સ્પષ્ટીકરણ છે. એ વિશે ક્યાંથી કહેલો છે? 73મા પાને જે પેરેગ્રાફ શરૂ થયો ત્યાંથી એ વિશે કહેલો છે. પરાશ્રય બુદ્ધિ છૂટી અંતર્મુખ થવામાં જ્ઞાન જ કારણ છે. કઈ રીતે? કે જીવનું જે પરાશ્રિત બહિર્મુખ ભાવે પરિણમન થયેલું છે એમાં પણ જ્ઞાનનું માધ્યમ છે. જ્ઞાન દ્વારે અન્ય પદાર્થ નહીં થાય છે, ત્યારે જ્ઞાન પોતાને ગુરુને પરજ્ઞેયમાં તન્મયતાપૂર્વક આશ્રય કરે છે, અર્થાત એકાંતે અહમ પણ ધારણ કરે છે, પરમાં સાવધાન થઈને પ્રવર્તે છે. તે જ જ્ઞાન, તે જ જ્ઞાન હવે જે જ્ઞાન આવું ઊંટું કામ કરે છે, તે જ જ્ઞાન પોતાનું સ્વરૂપ ઓળખીને સ્વમાં સાવધાન થાય, પલટો મારીને સ્વસન્મુખ થાય છે. તેથી જ્ઞાન દ્વારા જ અંતર્મુખ થઈ શકાય છે. અહીંથી આ વિશે જાય છે. એના ઉપર ગુરુદેવના 337મો બોલનો વચનનો આધાર લીધો છે. અને એના ઉપર ત્યાં નાસ્તિથી જે પરાશ્રયનું વર્ણન લીધું હતું, અહીંયા સ્વાસ આ રીતે જ્ઞાન જ અંતર્મુખ થવામાં કારણ છે અથવા સાધન સાધન છે, અને તેથી જ જ્ઞાન થતાં સંતાન થાય છે. જ્ઞાન અંતર્મુખ થવામાં કારણ હોવાથી જ્ઞાન થતાં સંતાન થાય છે, જ્ઞાનપૂર્વક સંતાન થાય છે, શ્રદ્ધાનપૂર્વક જ્ઞાન થાય છે, એમ વસ્તુ સ્થિતિ. ભલે બંને ગુણ સાથે પરિણમે છે તો પણ અંતર્મુખ થવામાં જ્ઞાન કારણ છે અને શ્રદ્ધાને કાર્ય છે. અને જ્યારે શ્રદ્ધાન જ્ઞાન થાય છે ત્યારે જ, જ્યારે જ્ઞાન અને શ્રદ્ધાન થાય છે ત્યારે જ ઉપયોગ સ્વરૂપમાં ઠરવા, સ્થિર થવા સમર્થ થાય છે. એ ચારિત્રક શ્રદ્ધાન જ્ઞાન પૂર્વક સ્થિરતા આવે, ચિંતાપૂર્વક શ્રદ્ધાન જ્ઞાન આવે એમ બનતું નથી. એમ જ્ઞાનપૂર્વક શ્રદ્ધાન થાય એમ શ્રદ્ધાન જ્ઞાનપૂર્વક સ્થિરતા થાય, અને ત્યારે જ ઉપયોગ સ્વરૂપમાં ઠરવા, સ્થિર થવા સમર્થ થાય છે. ત્યારે જ સ્થિરતાની ક્ષમતા આવે છે, યોગ્યતા આવે છે, શક્તિ આવે છે, એ શ્રદ્ધાન જ્ઞાનને કારણે આવે છે. તેવું વિધાન પરમાગમમાં કરવામાં આવ્યું છે. સમયસર કથા 17 અને 18, એમાં પણ પ્રથમ ઓળખે રાજાને જાણે, પછી તેની શ્રદ્ધા કરે, જીવ રાજાને જાણે તેની શ્રદ્ધા કરે, અને પછી એમાં સ્થિર થાય. પરમાગમમાં એટલે સમયસર ઉલ્લેખ છે. વળી જેમ રાજા દીનપણું કરે તે ઉચિત નથી, સાજા ઉઠીને ભીખ માગે, માગણ પણ કરે, લાંબો હાથ કરે, યાચના કરે, તો તું ઉચિત રાજા માટે ઉચિત નથી. તેમ જ્ઞાનને પરાશ્રિત પણ ઉચિત પણ નથી. જ્ઞાન ઉઠીને પરાશ્રય પરની ભીખ માગે કે પર હોય તો ઠીક, શરીર હોય તો ઠીક, શરીરને અનુકૂળતા આપનારાઓ હોય તો ઠીક, સચિત કે સચિત નથી એ જ્ઞાનને માટે ઉચિત. જ્ઞાન એવી માગણી કરે એ જ્ઞાનને માટે ઉચિત છે. રાજા છે, સર્વોત્કૃષ્ટ છે. જ્ઞાન વિના બધું અંધારું છે, જ્ઞાનથી તો પ્રકાશ છે, સર્વોત્કૃષ્ટ ભાવનું જ્ઞાન છે. જ્ઞાનનું મહત્વ લીધું છે પ્રકરણ કે આત્મામાં અનંત ગુણો હોવા છતાં અનંત ગુણમય આત્મા જ્ઞાન પ્રધાન. કેમ કે બીજા ગુણોમાં તો પોતાને કે બીજાને એકેને જાણવાનો સામર્થ્ય નથી. ત્યારે જ્ઞાન એક જ એવું છે જે પોતાને પણ જાણે છે અને પરને પણ જાણે છે. જેમ રાજા ઉઠીને દીનપણું કરે, યાચના કરે તે ઉચિત નથી, તેમ જ્ઞાનને પરાશ્રિત પણ ઉચિત નથી છે. સ્પષ્ટતા એ છે કે પરનું જાણવું થાય તે પરાશ્રિત પણ નથી, તે તો જ્ઞાનના સ્વચ્છત. પરનું જાણવું એક વાત છે અને પરાશ્રયપણે પરિણમવું એ બીજી વાત છે. પરને જાણે છે તે સ્વભાવ છે, પર જણાય છે તે સ્વભાવ છે, અને પરાશ્રય ભાવ તે વિભાવ છે. સ્વભાવ વિભાવ છે અને તેથી સમ્યક જ્ઞાન થયા પછી ઉપયોગ પર બાજુ જાય છે. પણ અપૂર્ણતા પણ એક જ્ઞાન નો દોષ છે અને પર સત્તા અવલંબનશીલ પણ એ પણ જ્ઞાનનો એક દોષ છે. ભલે તેમાં કસાય નથી, જ્ઞાનમાં કસાય નથી, કસાય ચારિત્ર ગુણમાં આવે છે. પણ ગુણદોષને ચર્ચા અથવા ગુણદોષની મીમાંસા કરતા, વિચારણા કરતા, સ્વસત્તાનું અવલંબન લે તે જ્ઞાનનો સ્વભાવ છે અને પરિપૂર્ણપણે જ્ઞાન પરિણામે એ જ્ઞાનનો સ્વભાવ છે. અલ્પપણે પરિણામ ઉપર સત્તાનું અવલંબન થાય જે જ્ઞાનનો ગુણ નથી, એ જ્ઞાનનો સ્વભાવ છે. ટોડરમલજીએ રહસ્યપૂર્ણ ચિઠ્ઠીમાં એ વાત લીધી કે કોઈ જ્ઞાની કદાપી એમ ન કહે કે પર સત્તા અવલંબનશીલ જ્ઞાનથી સાધન થાય છે, સાધના થાય છે, કર્મ થાય છે, ગુણ થાય છે, લાભ થાય છે, એ કોઈ જ્ઞાની ન કહે. કહે તો તે જ્ઞાની ક્યાં વાત લીધી છે? તો અધ્યાત્મના ઊંડી વાતો લીધી છે આપણે, એટલે પત્ર છે પણ ઘણી વાતો લીધી છે. ગુરુદેવને પરમાત્મા અનુસારમાં ઘણી વાતો લીધી પરનું જાણવું થાય તે પરાશ્રિત પણ નથી, તે તો જ્ઞાનના સ્વચ્છત બને છે. અનંત ગુણ સંપત્તિથી સમૃદ્ધ અને અચિંત્ય સામર્થ્યનો ધરનાર જે આત્મા પોતાની જીવત્વ શક્તિથી શાશ્વત જીવતો રહેતો હોવા છતાં પર સંયોગથી એટલે અન્ન પાણી પૈસા વગેરેથી અનુકૂળ કરતા વગેરે જીવવા કે નભવા કે ટકવા ચાહે છે તે પોતાના સ્વરૂપના સ્વરૂપમાં ઉત્પન્ન થયેલો વિપર્યાસ છે. જે પોતાના સ્વરૂપમાં ઉત્પન્ન થયેલો પોતાથી વિપરીત છે, કેમ કે પોતે તો આનંદ ગુણ સંપત્તિથી સમૃદ્ધ છે, મહાવૈભવશાળી છે, આનંદ ગુણથી આનંદ ગુણનો મહાન મહાન વૈભવ ભરેલો છે. ખામી નથી, ખોડ ખાપણ નથી એવો આત્મા છે. એમાં ખામી કે ખોડ ખાપણ નથી. જે અનંત ગુણવાન છે એમાં ખોડ ખાપણ ક્યાં કાઢી દે, એવા સામર્થ્ય નો ધરનાર આત્મા પોતાની જીવત્વ શક્તિ જેનું સામર્થ્ય જીતવા માટે અનંત છે, એક શ્વાસોશ્વાસમાં 18 વખત જન્મ મરણ કરે અને એવો અનંત અનંત કાળ નિગોદમાં પસાર કરે તો પણ જીવત્વ શક્તિ અનંત હોવાથી મરતો નથી. ક્યારે મરતો નહીં, કહેવાય કે જન્મે છે ને મરે છે કે જન્મે, પણ એ તો દેહ ત્યાગ ને દેહ સંયોગની અવસ્થાનું નામ જીવન મરણ છે. શું દેહનું ગ્રહણ, નવા દેહનો પ્રાપ્તિ થાય છે, સંયોગ થાય છે ત્યારે. જૈનો એમ કહે છે કે દેહ છૂટે ત્યારે મારે મરણ થયું. વસ્તુતા એ અનંત જીવત્વ શક્તિને લીધે આત્મા જીવતો છે. એટલું જ નહીં, એના એના જીવતર માટે જે જીવત્વ શક્તિ છે એ શક્તિમાં હાનિ થતી નથી, કોઈ હાનિ નથી થઈ શકતો. એટલી નીતિ જીવત્વ શક્તિ શકાય છે. પણ ત્યાં મન નથી, નિગોદને લાયક કર્મનો ઉદય છે. એનો જ એને કર્મફળ ચેતનાથી એને એનો અનુભવ છે. કર્મફળ ચેતના પણે એનો અનુભવ છે. એવા જ કર્મ બંધાય છે, એવો જ ઉદય આવે છે. એવા જ કર્મ બંધાય છે, એવો જ ઉદય આવે છે. એવા જ કર્મ બંધાય છે. નિગોદમાંથી અનંત કાળે બહાર નીકળી શકતો નથી. બુદ્ધિપૂર્વક ક્યારેક ફેર પડી જાય તો ત્રસ પર્યાયને પામે તો એમ શાસ્ત્રકાર કહે છે કે ચિંતા વ્રત ચિંતા ત્રસ પર્યાયમાં આવે તો બહુ ભાગશાળી જીવ કે અનંત કાળે પામે નહીં, પામવું મુશ્કેલ. મનુષ્ય પણ કેટલું કિંમતી છે અને એનો સદુપયોગ કરવો એ કેટલું કિંમતી છે. પોતાની જીવત્વ શક્તિથી શાશ્વત હોવા છતાં પર સંયોગથી જીવવા જાય છે, પર સંયોગથી ટકવા ને ટકવા જાય છે, તે પોતાના સ્વરૂપનો ઉત્પન્ન થયેલો પ્રયાસ છે. વળી જ્ઞાનને સ્વચ્છત્વ, ઉર્ધ્વતા, વેદકતા આદિ જ્ઞાનના બીજા પડખા લેતા લીધા છે. જ્ઞાનમાં સ્વચ્છપણું છે, ઉર્ધ્વપણું એટલે મુખ્યપણે રહેવું તે છે, અને વેદનું જાણવા ઉપરાંત આ જાણવાના જ પડખા છે. સ્વચ્છતા છે, ઉર્ધ્વતા છે અને વેદકતા આદિ છે. તેથી જે સ્વચ્છતાને લીધે અન્ય જ્ઞેયોનું પ્રતિબિંબ પડે દર્પણવત પરેશાની જેમ તેને ઓર પ્રકાશક પણ કહેવાય છે. ઓર આકૃતિ જ્ઞાનમાં ઉઠી તેને જ્ઞાનનું પર પ્રકાશક પણ કહેવામાં આવે છે. જ્ઞાનની શક્તિનો પ્રકાશ સ્વપ્રકાશકપણું અને પરપ્રકાશકપણું એ બંને થઈને જ્ઞાનની શક્તિ છે. અપરપ્રકાશક શક્તિ અમારી બનાવી નિજ રૂપા પર રૂપા ભાષી એને અમારી અપરરૂપે હું થઈ ગયો પણ પરરૂપે નથી ગયો. સ્વચ્છતાને લીધે પ્રતિબિંબ ઉઠ્યું છે. આકૃતિ જ્ઞાનમાં થઈ છે છતાં તો જ્ઞાન તો જ્ઞાન જ છે. આકૃતિ થઈ છે છતાં જ્ઞાન તો જ્ઞાન જ છે. એને પરપ્રકાશકપણું કહેવાય છે. પરંતુ પરને પ્રકાશવાથી એટલે કે પર પદાર્થ જ્ઞાનમાં જણાવાથી રાગાદી દોષની ઉત્પત્તિ થતી નથી. એ રાગ દોષ ઉત્પન્ન થવાનું કારણ નથી. જો સ્વચ્છત્વ અથવા પરપ્રકાશકપણું એ જો દોષ ઉત્પન્ન થવાનું કારણ હોય તો કોઈ દિવસ એનો સ્વભાવ હોવાને લીધે દોષ મટે રાગ મટે નહીં. જાણ્યું તેથી રાગ થયો, ન જાણ્યું હોત તો રાગ ક્યાંથી થાત મટે? રાગ થવાનું કારણ જાણવું તે ખોટી વાત. જાણવું એક વાત છે, રાગ થવો તે બીજી વાત છે. પણ તત્વદ્રષ્ટિ વિના એ વિશે સમજાતો નથી. એને તો એમ જ લાગે છે કે રાગનું રાગ થવાનું કારણ હતા. જો જાણ્યું ન હોય તો રાગ ન થાય એમ માની લઈએ છીએ. પણ એ સમજણ તત્વની સમજણ એમાં નથી, તત્વ દ્રષ્ટિ એમાં નથી. રાગાદી અનેક પ્રકારના દોષની ઉત્પત્તિ તો પરગ્ને જણાવવાના કાળે પોતાના જ્ઞાન વેદનને ચૂકીને પરાશ્રિત બુદ્ધિથી પરમાત્મા થવાથી થાય છે. આ કેમ ઉત્પન્ન થયો કે પરને જણાવવાના કાળમાં જ રાગાદી દોષની રાગાદી અનેક પ્રકારના દોષની ઉત્પત્તિ રાગાદી અથવા અનેક પ્રકારના દોષની ઉત્પત્તિ રાગ થાય, દ્વેષ થાય, મોહ થાય, ગમે તે પ્રકાર થાય, અનેક પ્રકારના દોષની ઉત્પત્તિ પરગને જણાવવાના કાળે જ્યારે પરગને જણાય છે તે જ કાળે થઈ જાય છે. પાછળથી થાય છે એમ જાણતા વ્યર્થ થાય છે. કેમ જાણતા વ્યર્થ થાય છે? કે પોતાના જ્ઞાન વેદનને કોઈ રીતે ચૂકી જાય છે. જ્ઞાનમાં જ્ઞાન વેદન હોવા છતાં તે જ્ઞાન વેદન ઉપરની સાવધાની એને નથી. એને એ જ્ઞાન વેદનને ચીક્યો એમ કહેવામાં આવે. જ્ઞાનમાંથી જ્ઞાન વેદનનો જ્ઞાનમાંથી એની વેદકતાનો નાશ થઈ શકતો નથી. પણ જીવ પરમાં એટલો બધો સાવધાન છે પોતાની વેદકતાને ચૂકે છે. પરને જણાવવાના કાળે પરમા એટલો સાવધાન, પરમા એટલો તન્મય, અભિપ્રાયમાં પરાશ્રય પણ બુદ્ધિ છે. જેમ અભિપ્રાય જ પરાશ્રય છે, પરથી હું જીવું છું, પરથી સુખું છું, પર મને અનુકૂળ છે, આ મને પ્રતિકૂળ છે, એવો જે અભિપ્રાય, એ જે બુદ્ધિ, પરાશ્રય બુદ્ધિ, એને લઈને તન્મયતા, એને લઈને એની સાવધાની, એને લઈને એ બાજુ વેગથી પુરુષાર્થથી પરિણામનું ઘસવું, વેગથી જવું, એ બધો પ્રકાર એવો ઉત્પન્ન થાય છે કે જીવને અનેક પ્રકારના દોષની ઉત્પત્તિ થાય છે અને પોતાના જ્ઞાનમાં જ્ઞાન વેદને પોતે સદંતર ચૂકી જાય છે. તેથી એને અનેક પ્રકારના દોષની ઉત્પત્તિ થાય છે. તેમજ પર સન્મુખ થવાથી પણ અનેક પ્રકારના દોષની ઉત્પત્તિ થાય છે. પર સત્તાને અવલંબતા પણ એને દોષની ઉત્પત્તિ થાય છે. એ પ્રશ્ન પ્રશ્ન એટલા માટે વાત લીધી છે. કોઈ એમ કહે કે જ્ઞાનીને પણ રાગ દ્વેષ આદિ દોષ જોવામાં આવે છે, એમને તો પરાશ્રય બુદ્ધિ નથી અને એમને તો જ્ઞાન વેદન ચાર ચૂકવાનું નથી, તો એમને રાગ દ્વેષ આદિ દોષો કેમ? સત્તાને અવલંબ બેસે છે, ઉપયોગ પર સત્તાને અવલંબ આવ્યો એમથી રાગ થવાનો. સદમસ્થમાં પર સત્તાનો અવલંબ એવો દોષ થાય છે. પૂર્ણ જ્ઞાન થતા જ્ઞાન વિચલિત થતું નથી પોતાના વેદનમાંથી અથવા અંતર્મુખપણામાંથી, સર્વાંશે વિચલિત થતું નથી. આમાં આંશિક વિચલિતપણું છે, આંશિક અંતર્મુખપણું છે, બીજા અંશે બહિર્ભાવ છે. જેટલો પર સત્તાને અવલંબવાનો એટલો દોષ થાય છે, એટલે પરસન્મુખ થવાથી પણ થાય છે, જુદું પડે છે. તેમજ પરસન્મુખ થવાથી થાય છે, તેથી ચાલતા પરિણમનમાં પોતાના જ્ઞાન વેદનને ઉર્ધ્વ એટલે મુખ્ય કરવાનો ઉપદેશ આપવામાં આવે છે. સત્શાસ્ત્રને વિશે આ એક ઉપદેશ આપેલો છે કે તારા ચાલતા પરિણમનમાં જ્ઞાન વેદનને મુખ્ય કરતા ઉર્ધ્વ કર એટલે મુખ્ય કર, ઉર્ધતા એટલે મુખ્ય થાય, જ્ઞાન વેદનને મુખ્ય કર. શું છે જ્ઞાનની પર્યાયમાં? જ્ઞાન વેદન પણ છે અને જ્ઞાનની પર્યાયમાં પર પદાર્થની આકૃતિ પણ છે. જે જીવ જ્ઞાન વિશેષને એટલે પર પદાર્થની આકૃતિને મુખ્ય કરે છે તે જ્ઞેયમાં લુપ્ત થાય છે, જ્ઞેયમાં લુપ્ત થાય છે તે જ્ઞાન વેદનથી છૂટી જાય છે. જે જ્ઞાન વેદનને મુખ્ય કરે છે તેને પર પદાર્થની આકૃતિ જ્ઞાનમાં આવવાના પણ એ મુખ્યતા નથી. જ્ઞાનમાં બે ભાગ એ રીતે લેવાનું, જ્ઞાનની આકૃતિ તે જ્ઞાન વિશેષ અને જ્ઞાન વેદન તે જ્ઞાન સામાન્ય. 15 ની ગાથામાં આવે છે, સમયસાર ગાથા 15 છે. સમયસાર ગાથા 15માં ઉક્ત પ્રકારે વર્ણન કરતા નિરાકાર જ્ઞાનને તિરોભૂત કરીને સામાન્ય જ્ઞાનનો આવિર્ભાવ કરતા જ્ઞાન પ્રગટપણે અનુભવમાં આવે છે. એટલે કે ચોખ્ખું જ્ઞાન, એકનું જ્ઞાન, માત્ર જ્ઞાન સ્વપણે પ્રગટપણે અનુભવમાં આવે છે, સ્વપણે પ્રગટપણે પ્રત્યક્ષપણે અનુભવમાં આવે છે. કેમ કે એનો વેદનમાં પ્રત્યક્ષતાનો ધર્મ છે. જો જ્ઞાનમાં જ્ઞાન વેદન મુખ્ય થાય તો જ્ઞાન વિશેષ છે તિરોભૂત થાય. જો જ્ઞાનમાં જ્ઞાન વિશેષ મુખ્ય થાય તો જ્ઞાન વેદન અથવા જ્ઞાન સામાન્ય તિરોભૂત થાય. એકના આવિર્ભાવમાં બીજાનો તિરોભૂત પણ છે, બંનેનો એક એક સાથે આવિર્ભાવ કોઈને થઈ શકે નહીં, બંનેનો એક સાથે તિરોભાવ થઈ શકે. એ તો પરિણમનનું વિજ્ઞાન છે. હવે જ્ઞાન વિશેષનો આવિર્ભાવ કરે છે એના બદલે જ્ઞાન સામાન્યનો આવિર્ભાવ, સ્વરૂપ લક્ષે સ્વભાવ લક્ષે કરવો ઘટે છે કે જેથી કરીને એને પરમાં તન્મયતા ન થાય, પરની મુખ્યતા ન થાય, પરાશ્રય બુદ્ધિ ન થાય અને એને રાગાદી દોષ ઉપજે નહીં, અનેક પ્રકારના દોષની ઉત્પત્તિ બચવા માટે એને જ્ઞાન વેદનનો અથવા જ્ઞાન સામાન્યની મુખ્યતા કરવી જોઈએ. આખો અર્પાઈ ગયો, જરાય બચતો નથી અનુભવમાં, જરાય બચતો નથી. પણ ધીરો થઈને જ્ઞાનના જ્ઞાન લક્ષણમાંથી સ્વભાવને ઓળખે, અખંડ જ્ઞાન સ્વભાવનો એને પત્તો લાગે અને એમાંથી એને સામાન્ય શું છે એ સમજાય અને સામાન્યનો આવિર્ભાવ કરે, સ્વભાવનો આવિર્ભાવ, સામાન્યનો આવિર્ભાવ કહો કે સ્વભાવનો આવિર્ભાવ કહો, તો એને આખી પરિસ્થિતિ બદલાય જાય. તો અજ્ઞાન જ્ઞાન થાય, તો શ્રદ્ધા થાય, તો આચરણ થાય, બધું થાય, તો દોષની નિવૃત્તિ થાય, નહીતર કોઈ બીજી આમાં રીત કે પદ્ધતિ. તેથી ચાલતા પરિણમનમાં પોતાના જ્ઞાન વિધનને ઉર્ધ્વ અથવા મુખ કરવાનો ઉપદેશ આપવામાં આવે છે. તે વાત લીધી છે સમયસાર ગાથા 15 માંથી, આદેશનો વિષય લીધો છે સમયસાર 15 ગાથામાં. ભગવાન કૃષ્ણાચાર્ય આ ઉપદેશ સામાન્યનો આવિર્ભાવ કર અને વિશેષનો વિરોભાવ કર. અત્યાર સુધી અનાદિથી અત્યાર સુધી તે વિશેષનો આવિર્ભાવ કર્યો છે અને સામાન્યનો વિરોભાવ કર્યો. હવે હું શું કરવાનું? વિશેષનો તિરોભાવ એટલે જ્ઞેયાકાર જ્ઞાનનો તિરોભાવ. જ્ઞાન સુપર પ્રકાશક છે, પરપ્રકાશકપણાને લીધે અથવા સ્વચ્છતાને લીધે એમાં પરગ્રહની આકૃતિ ઉત્પન્ન થાય, પણ એ જ્ઞાનની અંદર એ પડખું ગૌણ કરવાનું છે. અજ્ઞાનમાં જ્ઞાનમાં વાત ચાલે, બરોબર. જ્ઞાનમાં જ્ઞાન સામાન્ય પણ છે અને જ્ઞાનમાં જ્ઞાન વિશેષ પણ છે. વિચારણીય પ્રશ્ન એટલો છે કે પ્રયોગાત્મકપણે જો એ રીતે પ્રયત્નમાં ઉતરે ચાલતી જ્ઞાનની પર્યાયમાં, જ્ઞાન સામાન્યને મુખ્ય કરવા જાય, જ્ઞાન પછી થાય ન થાય બીજી વાત છે, પણ પ્રયત્ન કરે અને જ્ઞાન વિશેષને ગૌણ કરવા જાય, તો એને બીજા સાથે ક્યાં એને ગડબડ રહી? આ હાર જ્ઞાન, એ સારું, આ અનુકૂળ, આ પ્રતિકૂળ, આથી ના આથી ક્યાં કરવાની કેવી રીતે કરી શકે? હજી અંદર એક પોતાની જ્ઞાનની પર્યાયમાં આ રીતે પ્રયત્ન કરવા પ્રેરાય તો પણ એ બધી પ્રક્રિયાથી છૂટોપડી થઈ જાય છે, બંધ થઈ જાય છે, કોઈ પ્રક્રિયા બીજી રહેતી નથી. આટલો અભ્યાસ કરે, પ્રયત્નનો અભ્યાસ કરે તો પણ એને સ્થૂળ જે પરિણામો છે એ બધા ક્યાંય ને ક્યાંય જઈ રહ્યા છે. આપણે કાલ્પનિક પ્રક્રિયાનો અભ્યાસ નથી, આ તો જ્ઞાનનો અભ્યાસ કરવાનો. સામાન્યને મુખ્ય કરવું, જ્ઞાનમાં જ જ્ઞાનની ચાલતી ક્રિયામાં ચાલતા જ્ઞાનના પરિણામમાં સામાન્યને મુખ્ય કરવું અને વિશેષને ગૌણ કરવું, એનું નામ ખરેખર જ્ઞાનાભ્યાસ છે, એને જ્ઞાનનો અભ્યાસ કહે છે. શાસ્ત્ર વાંચવું એ જ્ઞાનાભ્યાસ કહેતા. લોકો એમ કહે છે કે શાસ્ત્ર વાંચે એટલે જ્ઞાનનો અભ્યાસ ચાલે છે, એમ જ્ઞાનનો અભ્યાસ કહે છે. આ જ્ઞાનાભ્યાસ પેલો જ્ઞાનાભ્યાસ ખરો જ્ઞાનાભ્યાસ આ છે, એટલે એને એટલે ઊંડે જવું પડે છે. જેટલો ઊંડો ગયો એટલો બહારથી બહાર ન રહ્યો, સીધી વાત છે. બહાર ન રહ્યો તો ઊંડો ગયો ને, આ રીતે એને પ્રયોગમાં ઊંડાણમાં લઈ જવાની વાત છે. નિરાકાર જ્ઞાનને તિરોભૂત કરી સામાન્ય જ્ઞાનનો આવિર્ભાવ કરતા જ્ઞાન પ્રગટપણે અનુભવમાં આવે છે. જ્ઞાન પ્રગટપણે અનુભવમાં આવે છે એમ કહો કે આત્મા પ્રગટપણે અનુભવમાં આવે છે એમ કહો, બંને એક વાત છે. કેમ કે ત્યાં અહીંયા આ જ્ઞાન તે જ આત્મા છે અને જ્ઞાનાનુભૂતિ તે જ આત્માનુભૂતિ છે. એ તો પોતે જ્ઞાનનું ઉદઘાટન કરતા એ કળશ કર્યો છે. જ્ઞાનાનુભૂતિ તે આત્માનુભૂતિ છે, અને આત્માનુભૂતિ છે તે જ જ્ઞાનાનુભૂતિ છે. એ તેર નંબરનો કળશ કર્યો છે. અને એને એ અનુભૂતિની વાત કરતા રાજમલજી એમ કહ્યું કે એને શાસ્ત્ર ભણવાની અટક નથી, શાસ્ત્ર ભણવાની અટક નથી. શાસ્ત્ર તો બાર અંગ છે, બાર અંગને શાસ્ત્ર કયા? તો કે બાર અંગનું જ્ઞાન કોઈ અપૂર્વ લગતી નથી, એનું મૂલ્ય ઘટાડ્યું છે. એ બાર અંગનું જ્ઞાન કોઈ અપૂર્વ લગતી નથી. જ્ઞાન અપૂર્વ લગતી નથી તો શું છે? તે બાર અંગનું જ્ઞાન એ વિકલ્પ છે, આખો વિકલ્પ છે. બાર અંગ એમ નથી કેતું કે તું અનુભૂતિ ને છોડીને આ સ્વાધ્યાય કર. બાર અંગ તું બાર અંગ કેતો શું તેમ કે સામાન્ય જ્ઞાનનો આવિર્ભાવ કરતા જ્ઞાન પ્રગટપણે અનુભવમાં આવે છે તેમ કહ્યું છે. અને તેવા ભાવસૃત જ્ઞાનને, જે જ્ઞાન પ્રગટપણે અનુભવ ગોચર થયું, જ્ઞાનાનુભવ થયો, તેને ભાવસૃત જ્ઞાન કહ્યું. તેવા ભાવસૃત જ્ઞાનને સમસ્ત જૈન શાસનની અનુભૂતિ કહીને તે ભાવસૃત જ્ઞાનનો આચાર્ય ભગવાને મહિમા કર્યો છે, એની મોટાઈ દેખાડી છે. કર્યો છે કે મહિમા કરવા ખાતર મહિમા કર્યો છે, કે કોઈ અતિશયોક્તિ કરવા ખાતર મહિમા કર્યો છે? એમ તો ભાવસૃત જ્ઞાન તો ચટલા દેડકાને પ્રગટ થાય છે. આવું છે અમારે દેડકો, એને ભાવસૃત જ્ઞાન પ્રગટ થયું. ઓકે, આને સમસ્ત શાસન છે એ જીવને. એ તો એનું ખોયું દેડકાનું છે. આત્મા થોડો દેડકો છે, આત્મા ચકલો દેડકો નથી. આત્મા તો આત્મા છે, જ્ઞાનનો પિંડ છે, અનંત જ્ઞાનનું સામર્થ્ય જેમાં ભરેલું છે એવું જ્ઞાન પિંડ છે આત્મા છે. અને એની પોતાની જે સ્વાનુભૂતિ થાય છે એમાં એને પોતાના સામર્થ્યનું ભાન વર્તે છે. તો એને એમ કહે છે કે સમસ્ત જે શાસન એને વર્તે છે, આ જ્ઞાનાનુભૂતિ છે, તે સમસ્ત જૈન શાસનની અનુભૂતિ છે. સમસ્ત જૈન શાસનનું કેન્દ્ર સ્થાન, લક્ષ્ય બિંદુ આ એક સ્વાનુભૂતિ છે. નિશ્ચય સર્વે જ્ઞાનીનો અત્રે આવી સમાય, બધાનો નિશ્ચય અહીંયા, બધા જ્ઞાનીનો નિશ્ચય. બીજી રીતે કોઈ કહે તો તે જ્ઞાની તેવા ભાવસૃત જ્ઞાનને સમસ્ત જૈન શાસનની અનુભૂતિ કહીને એનો મહિમા કર્યો છે. આવું પરિણમન પ્રયોગથી થાય છે. આવું જે પરિણમન છે એ માત્ર વિચાર જ્ઞાનનો વિષય નથી. પ્રયોગ કેવી રીતે વાત કરવી છે જ્ઞાનથી આવે છે. આવું પરિણમન પ્રયોગથી થાય છે. જોકે અહીં જ્ઞાન સામાન્યના આવિર્ભાવ અને વિશેષ જ્ઞાનના તિરોભાવનો પ્રયોગ કઈ રીતે કરવો તે પ્રશ્ન થવા જોઈએ છે, પ્રશ્ન છેડવો છે. એટલે પ્રયોગથી થાય છે એમ કરીને વાત કરીએ. આવું પરિણમન પ્રયોગથી થાય છે, અને અહીંયા આ પ્રશ્ન થવા યોગ્ય છે કે ઉપર વાત કરી સામાન્ય જ્ઞાનનો આવિર્ભાવ કરવો, વિશેષ જ્ઞાનનો તિરોભાવ કરવો, વાત તો સારી છે પણ કરવો કઈ રીતે?
કઈ રીતે
આ પ્રશ્ન થવા યોગ્ય? તેનું સ્પષ્ટીકરણ અથવા સમાધાન નીચે પ્રમાણે છે. આવિર્ભાવ થવો એટલે એટલે શું? આવિર્ભાવ થવો એટલે શું? કે આવિર્ભાવ થવો એટલે કે તે ભાવની મુખ્યતા થઈને થઈ તે ભાવમાં ભાવાન્વિત થવું, તેનું નામ આવિર્ભાવ છે. કોઈ માણસને ઘણો ગુસ્સો આવ્યો તો શું કે છે? ભાઈ ક્રોધાન્વિત થઈ ગયા હતા, ભાઈ બહુ ક્રોધાન્વિત થઈ ગયા હતા. બહુ શિષ્ટ ભાષામાં એમ બોલવાનો પ્રયોગ છે. બહુ ક્રોધાન્વિત થઈ ગયા હતા. તો જે તે ભાવની અંદર એટલી બધી મુખ્યતા થાય કે તે ભાવમાં ભાવાન્વિત થઈ જવું, તે ભાવની સાથે ભાવાન્વિત થઈ જવું, તેને આવિર્ભાવ થવો એમ કહેવામાં આવે છે. પૃથક્કરણ છે, એનાલિસિસ છે. જે ભાવની મુખ્યતા થઈ તે ભાવમાં ભાવાન્વિત થવું તે આવિર્ભાવ છે. અને તેવો આવિર્ભાવ થતા બીજું સમસ્ત અત્યંત ગૌણ થઈ જવું, અર્થાત ઢંકાઈ જવું. સાથોસાથ બીજી પ્રક્રિયા શું થાય છે? કે તે ભાવ સિવાયનું બીજું બધું ગૌણ થઈ જવું અથવા ઢંકાઈ જવું, એને તિરોભૂત થવું એમ કહેવામાં આવે છે. કે બંને સાપેક્ષ રહે છે. જ્યારે કોઈ એક ભાવનો આવિર્ભાવ થાય છે ત્યારે અન્ય સમય તિરોભૂત થઈ જાય છે. એમ કે જ્ઞાન વિશેષનો આવિર્ભાવ થાય છે તો જ્ઞાન સામાન્ય બિલકુલ તિરોભૂત થઈ જાય છે. એનો પત્તો જ નથી. એવી જ રીતે જ્યારે જ્ઞાન સામાન્ય આવિર્ભૂત થાય છે ત્યારે જ્ઞાન વિશેષ એ પ્રકારે આવિર્ભાવને તિરોભાવની પ્રક્રિયા આપોઆપ થાય છે. એ ઢંકાઈ જવું તેને તિરોભાવ કહેવામાં આવે છે. જેમ કે અહીંયા એક દ્રષ્ટાંત, કોઈ પણ જીવને પોતાના સુખનો વિષય અથવા રુચિનો વિષય પરિણતિમાં મુખ્ય રહે છે. સામાન્ય રીતે એ પરિણતિ મારી છે. હવે પરિણતિનો ઉપયોગ બે રીતે વાત લેવી છે. જેમ કે કોઈ પણ જીવને પોતાના સુખનો વિષય અથવા જે સુખનો જે વિષય છે તે અથવા જે રુચિનો વિષય છે તે પરિણતિમાં હંમેશા મુખ્ય રહે છે. એને ખબર હોય કે ન હોય પણ આ જ્ઞાનીઓનું પૃથક્કરણ છે કે દરેક જીવને એના રુચિનો વિષય એના સુખનો વિષય પરિણતિમાં હંમેશા મુખ્ય રહે છે. પરિણતિ છે, લબ્ધ પણ પરિણતિ છે. લબ્ધ તો જ્ઞાનને પૂરતું જ કહેવાય છે. લબ્ધ છે એ તો એકલા જ્ઞાનને લાગુ પડે. પરિણતિમાં બધા ગુણ આવે છે. શું એટલે પરિણતિ શબ્દ વાપરવાનું કારણ છે? તો લબ્ધ લીધું હતું પણ લબ્ધ તો એકલા જ્ઞાનને લાગુ પડે છે. લબ્ધ ઉપયોગ તો માત્ર જ્ઞાનને જ લાગુ પડે. પરિણતિમાં તો બધા ગુણ છે એના. બરાબર, એનો તુષાર છે, ચારિત્ર છે, રુચિ છે, બધું એનું પરિણતિમાં છે. જેમ કે કોઈ પણ જીવને પોતાના સુખનો વિષય રુચિનો વિષય પરિણતિમાં મુખ્ય રહે છે, પરંતુ તે વિષયનો ઉદય પ્રત્યક્ષ વર્તવા લાગે ત્યારે તે અત્યંત રસપૂર્વક તે ઉદયમાં ભાવ વિભોર થાય છે. દાખલા તરીકે એક માણસને કોઈ ચીજ બહુ ભાવે છે તો એનો વિચાર વારંવાર નથી કરતો એ, પણ એની પરિણતિમાં એ વસ્તુ પડી છે. એનો રુચિનો વિષય એનો સુખનો વિષય પડ્યો છે. એ જ વિષય સારામાં સારી બનાવી હોય ત્યારે એને એને જ્યારે પીરશે ત્યારે કેટલા રસપૂર્વક એમાં આવી જાય છે. એકદમ એનો ઉભરો આવે છે. કેમ કે એ વિષય તેની પરિણતિમાં તો પડેલો જ હતો. બુદ્ધિએ એ વિષય એની પરિણતિમાં પડેલો હતો. એનો ઉદય આવ્યો. ત્યારે ઉદય આવે છે ત્યારે એકદમ એ ભાવ વિભોર થાય છે. અત્યંત રસપૂર્વક તે ઉદયમાં ભાવ વિભોર થાય છે. છતાં પણ ભિન્ન પદાર્થપણાને લીધે ત્યાં તેને તૃપ્તિ થતી નથી. જે માણસ ખાય છે એને અનુભવ કરે છે કે હું ખાઉં છું એને ખાધું, જે પદાર્થ પ્રબંધન ભિન્ન છે એ પદાર્થ ને બીજો પદાર્થ મળતો જ નથી ને, જે ભાવ કરે છે એવો જે આત્મા, રસ ને રુચિ જેમાં ઉત્પન્ન થઈ છે એવો આત્મા, અને પેલા પરમાણુ મળતા નથી, મેળાપ થતા નથી, બેનો મેળાપ થતો નથી, મળતા નથી, જુદા રહે છે. એટલે ભિન્ન તો જ્યાં જે શબ્દનો પ્રયોગ થયો હોય ત્યાં એનો અર્થ ઘટન કરવો પડે. પરિણામ એટલે પર્યાય, પરિણતિ એટલે પર્યાય. પણ કયા અર્થમાં? કેમ કે શાસ્ત્રની અંદર આ બંને શબ્દોનો વ્યાપક પ્રમાણમાં ઉપયોગ છે, અનેક પ્રકરણ વશેનો ઉપયોગ છે, અને જ્યાં જે એનો જે રીતનો પ્રયોગ કર્યો હોય ત્યાં એનો એ વખતે અર્થ કાઢવો પડે, ત્યારે એનો એ અર્થ કાઢવો પડે. જેમ કે આવે છે હિન ગુણી નો સંગ કરીશ તો તારી પરિણતિ પડી જશે, તો ત્યાં પરિણતિ નો અર્થ યોગ્યતા થઈ ગયા. ક્યાંક યોગ્યતા તારી કેળવાની હશે, થોડીક યોગ્યતા તારી સારી થઈ હશે, તારી યોગ્યતા હિન યોગ્યતા ને પામશે, તો પરિણતિ નો અર્થ ત્યાં યોગ્યતા છે. શું યોગ્યતા? યોગ્યતા છે, યોગ્યતા માંથી તો પડી ગઈ છે. અહીંયા પરિણતિ છે એના એના દોષની પર્યાય છે, જે એને રુચિ છે પરની, પરનો રસ છે એને અહીંયા પરિણતિ કહી છે. પરિણતિ શબ્દ અને પરિણામ શબ્દનો પ્રયોગ એટલા બધા વ્યાપક પ્રમાણમાં શાસ્ત્ર પરિભાષામાં છે કે એનો ક્યાં કેવી રીતે પ્રયોગ થયો છે એ પ્રમાણે એનો અર્થ કરવો પડે. એક અર્થ પકડી રાખે તો બધા તેને બંધ બેસે નહીં એવાને. પણ પરિણામ છે એ કોઈ પણ પદાર્થ નવા નવી પર્યાય પરિણમે છે તે તેનું પરિણામ કહેવાય છે, એવો એનો એક સામાન્ય અર્થ છે. અને એ પરિણામને ચાલતી ક્રિયાને પરિણતિ કહે છે. પરિણતિ એટલે પરિણામની ચાલતી ક્રિયા, તે પરિણતિ. જ્ઞાનની ચાલતી ક્રિયા તે જ્ઞપ્તિ, અનુભવની ચાલતી ક્રિયા તે અનુભૂતિ, એમ એ ભાષાની અંદર એક પ્રકારના છેલ્લે રસોઈ થી આવે છે ચાલતી ક્રિયા ને બતાવનારા છે. અત્યંત ભાવ વિભોર થવા છતાં પણ ભિન્ન પદાર્થપણાને લીધે ત્યાં તૃપ્તિ થતી નથી, તૃપ્તિ નથી થતી એનું કારણ છે. પરંતુ રુચિપૂર્વક સ્વભાવનો આવિર્ભાવ થતા અભેદ ભાવે નિદાનંદ ઉત્પન્ન થાય છે ત્યાં તૃપ્તિ થાય છે એમ લેવું છે. બરાબર, એ દ્રષ્ટાંતથી સિદ્ધાંત ઉપર ઉતારવાની વાત છે. સ્વભાવનો આવિર્ભાવ લેવો છે ને એટલે એ વિશે